એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા જ જ્ઞાન ભંડારની વાત કરવાના છીએ જે આમ જુઓ તો કોઈ એક પુસ્તક નથી, પણ સદીઓથી લાખો લોકોના જીવનને માર્ગદર્શન આપતો આવ્યો છે. ત્રિપિટક.
હા બરાબર, બૌદ્ધ ધર્મના જ્ઞાનનો એક મોટો સાગર કહી શકાય.
બરાબર, સાગર જ.
અને એની ખાસ વાત એ છે કે લગભગ 2500 વર્ષ થઈ ગયા, પણ એમાં જે વિચારો છે ને એ આજે પણ એટલા જ એમ પ્રસ્તુત છે.
કયા પ્રકારના વિચારો?
જીવનના જે મૂળભૂત પ્રશ્નો હોય ને, જેમ કે દુઃખ કેમ છે, સુખ કઈ રીતે મળે, સાચો રસ્તો કયો છે, મનને શાંત કરવું હોય તો શું કરવું, આ બધાના જવાબો એમાં છે. એનો મૂળભૂત ધ્યેય, એનો ગોલ કહો, એ જ છે કે માનવ દુઃખને સમજવું અને પછી એમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવવો.
અચ્છા, એટલે આ કોઈ ખાલી જૂનો ધાર્મિક ગ્રંથ નથી એમને?
ના ના, જરાય નહીં. એ તો જીવન જીવવાની એક એક પદ્ધતિ છે, એક માર્ગદર્શિકા છે.
બરાબર. તો આપણો હેતુ પણ આજે એ જ છે કે આ જે વિશાળ જ્ઞાન ભંડાર છે એમાંથી મુખ્ય વિચારો કયા છે, એનો રોલ શું છે, ગોલ શું છે એ સમજીએ, અને આજના જીવન માટે એ કેટલું ઉપયોગી છે એ શોધી કાઢીએ. ચલો શરૂ કરીએ આ ઊંડાણપૂર્વકની વાતચીત.
ચોક્કસ.
તો પહેલાં એ સમજીએ કે આટલો મોટો ગ્રંથ સમૂહ આ રચાયો કેવી રીતે, એના લેખક કોણ ગણાય? અહીં એમ લખ્યું છે કે વિવિધ લેખકો, એનો શું અર્થ? કોઈ એક વ્યક્તિ નથી?
ના, કોઈ એક વ્યક્તિ નહીં. વાત એમ છે કે આ વિવિધ લેખકો એટલે ખરેખર તો સદીઓ લાગી ગઈ. જે બૌદ્ધ સંઘ હતો ને, ભિક્ષુઓ અને ભિક્ષુણીઓનો સમુદાય, એમનું આ સામૂહિક યોગદાન છે.
ઓ, એટલે ઘણા બધા લોકો અને ઘણો બધો સમય.
હા, મૂળ ઉપદેશો તો ગૌતમ બુદ્ધના જ છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં થઈ ગયા, પણ એમણે પોતે કશું લખ્યું નહોતું.
એટલે બધું યાદ રાખીને સાચવવામાં આવ્યું મોઢે.
બિલકુલ. બુદ્ધના મહાપરિનિર્વાણ પછી એમના જે મુખ્ય શિષ્યો હતા ને, એમને ચિંતા થઈ કે આ જે અમૂલ્ય ઉપદેશો છે એ ભૂલાઈ ન જાય અથવા તો એમાં કંઈ ફેરફાર ના થઈ જાય. એટલે એમણે પ્રથમ બૌદ્ધ પરિષદ, જેને સંગીતી કહે છે, એ બોલાવી.
અને એમાં કોનો ફાળો મુખ્ય હતો?
એમાં બે શિષ્યો મુખ્ય હતા. એક હતા આનંદ, એ બુદ્ધના પિતરાય ભાઈ હતા અને લગભગ 20 વર્ષથી વધુ સમય એમની સાથે જ રહેતા, એમની સેવા કરતા. એમની યાદશક્તિ ગજબની હતી.
ઓહો.
હા, તેમણે બુદ્ધના મુખેથી જે પણ સાંભળ્યું હતું, જે ઉપદેશો, એને સુત કહેવાય, તે બધા યાદ કરીને કહ્યા. આ બન્યો સુત પિતકનો આધાર. એમની વાત શરૂ જેમ થાય છે, એવમ મેં સુતમ, એટલે કે આ મેં સાંભળ્યું છે.
વાહ. અને બીજા કોણ હતા?
બીજા હતા ઉપાલી, એ જે સંઘના નિયમો હતા, શિસ્ત, જેને વિનય કહેવાય છે, એના ખાસ જાણકાર હતા. એમણે સંઘ કઈ રીતે ચાલશે, ભિક્ષુ ભિક્ષુણીઓએ કેમ રહેવું, એ બધા નિયમોનું પઠન કર્યું. એ બન્યો વિનય પિટકનો આધાર.
એટલે શરૂઆતમાં બધું મૌખિક પરંપરાથી ચાલ્યું.
હા, સદીઓ સુધી પેઢી દર પેઢી ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ સામૂહિક રીતે એનું પઠન કરતા અને યાદ રાખતા, કંઠસ્થ પરંપરા હતી.
તો પછી લખાયું ક્યારે?
લખાયું છે લગભગ ઈસવી પૂર્વે 1લી સદીમાં, શ્રીલંકામાં, પાલી ભાષામાં તાડપત્રો પર.
અચ્છા. અને પછી જે વિદ્વાનો થયા, જેમ કે નાગાર્જુન, બુદ્ધ ઘોષ, એમનો શું રોલ હતો?
એમનો રોલ બહુ મહત્વનો હતો. એમણે આ જે મૂળ સિદ્ધાંતો હતા ને, એનું ઊંડું વિશ્લેષણ કર્યું, એના પર ટીકાઓ લખી, એને એકદમ વ્યવસ્થિત રૂપ આપ્યું. ખાસ કરીને જે ત્રીજો ભાગ છે, અભિધમ્મ પિટક, એમાં એમનું યોગદાન મોટું છે. અને આ વિદ્વાનો ખાલી પંડિત નહોતા હો,
એટલે
કે એમને માત્ર જાણકારી નહોતી, એમણે ઊંડી સાધના, ધ્યાન દ્વારા એ જ્ઞાનનો અનુભવ પણ કરેલો હતો. એટલે એમનો રોલ ખાલી જ્ઞાન સાચવવાનો નહીં, પણ એને વધુ સ્પષ્ટ, વધુ ઊંડો બનાવવાનો પણ હતો.
સમજાયું. આખી પ્રક્રિયા જ બહુ રસપ્રદ છે. તો હવે મૂળ વાત પર આવીએ. ત્રિપિટક, આ નામનો અર્થ શું છે અને એનો મુખ્ય હેતુ, એનો મુખ્ય રોલ શું છે?
ત્રિપિટક પાલી શબ્દ છે. એનો અર્થ થાય ત્રણ ટોપલીઓ.
ત્રણ ટોપલીઓ કેમ?
એક રૂપક છે. પહેલાના જમાનામાં બાંધકામ ચાલતો હોય ત્યારે મજૂરો કેમ માટી કે ઈંટોની ટોપલીઓ એક હાથમાંથી બીજા હાથમાં આપતા જાય, એમ જ આ જ્ઞાન પણ ગુરુથી શિષ્ય સુધી આ ટોપલીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યું.
સરસ રૂપક છે.
એનો મુખ્ય ગોલ શું? તો કે બુદ્ધે જે મુક્તિનો માર્ગ બતાવ્યો તેને સંપૂર્ણ રીતે રજૂ કરવો. માનવ જીવનની જે મૂળભૂત સમસ્યા છે, દુઃખ, અસંતોષ, પાલીમાને દુઃખ કહે છે, એને ઓળખવી, એના કારણો સમજવા અને પછી એના નિવારણનો એકદમ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ રસ્તો બતાવવો.
એટલે જીવનનો જે મૂળભૂત પ્રશ્ન છે કે આપણે દુઃખ ઘટાડીને, પોતાનું અને બીજાનું કલ્યાણ વધારીને કેવી રીતે જીવી શકીએ, એનો જવાબ આપવાનો પ્રયત્ન.
બરાબર, એ જ એનો રોલ અને ગોલ છે.
તો આ ત્રણ ટોપલીઓ એટલે જ્ઞાનના ત્રણ મોટા વિભાગ થયા. દરેકમાં શું છે અને દરેકનો અલગ અલગ રોલ શું છે?
હા, બરાબર. આ ત્રણ વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે અને મુક્તિના માર્ગના ત્રણ મુખ્ય પાસા રજૂ કરે છે.
કયા ત્રણ પાસા?
પહેલું, વિનય પિટક એટલે કે અનુશાસનની ટોપલી. આનો રોલ છે બૌદ્ધ સમુદાય એટલે કે સંઘ માટે એક નૈતિક અને સંસ્થાકીય પાયો પૂરો પાડવાનો. આ ટોપલી શીખવે છે કેવી રીતે રહેવું,
એટલે નિયમો અને આચારસંહિતા.
હા, ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ માટેના નિયમો, આચારસંહિતા, સંઘનું સંચાલન કેવી રીતે થાય, એ બધું આમાં છે. એનો ગોલ છે નૈતિક આચરણ, જેને શીલ કહેવાય, એના દ્વારા એવું વાતાવરણ બનાવવું જેમાં મનની શાંતિ અને પ્રજ્ઞાનો વિકાસ થઈ શકે.
બીજું,
સુત્તપિટક, ઉપદેશોની ટોપલી. આ ત્રિપિટકનું હૃદય છે એમ કહી શકાય. આ ટોપલી શીખવે છે શું સમજવું અને શું કરવું.
આમાં શું આવે?
આમાં બુદ્ધ અને એમના મુખ્ય શિષ્યોના હજારો ઉપદેશો છે, સંવાદો છે, કથાઓ છે, જે મુખ્ય સિદ્ધાંતો છે ને, જેમ કે ચાર આર્ય સત્ય, આર્ય અષ્ટાંગિક માર્ગ, કર્મનો નિયમ, અનિત્યતા, અનાત્મ. આ બધું એકદમ સરળ અને વ્યવહારુ રીતે સમજાવ્યું છે. એનો ગોલ છે ધમ્મ એટલે કે સત્ય, કુદરતનો નિયમ, એને સ્પષ્ટ કરવો.
અને ત્રીજી ટોપલી?
ત્રીજી છે અભિધમ્મ પિટક, ઉચ્ચ સિદ્ધાંતની ટોપલી. આ સૌથી ગહન અને વિશ્લેષણાત્મક ભાગ છે. આ જાણે કે શા માટે આ બધું કામ કરે છે અથવા વાસ્તવિકતા અને મનનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરતી ટોપલી છે.
એટલે કે વધુ ઊંડાણમાં ઉતરે છે.
હા, સુત્ત પિટકમાં જે સિદ્ધાંતો કહ્યા તેને આ એકદમ વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત માળખામાં મૂકે છે. ચેતના કેવી રીતે કામ કરે છે, મનના જુદા જુદા પાસા ક્યાં છે, વાસ્તવિકતાના મૂળભૂત તત્વો ક્યાં છે, તેમની વચ્ચે કારણ કાર્યનો સંબંધ કેવો છે, આ બધું એનું સૂક્ષ્મ વિશ્લેષણ કરે છે. એનો ગોલ છે ગહન પ્રજ્ઞા, જેને પંગ્યા કહેવાય, એ વિકસાવવી, જે આપણને વાસ્તવિકતા જેવી છે તેવી સમજવામાં મદદ કરે.
સમજાયું. એટલે ત્રણેયનો રોલ અલગ અલગ છે. એક નૈતિક જીવન માટેનું માળખું આપે છે વિનય, બીજું માર્ગદર્શન અને સિદ્ધાંતો સમજાવે છે સુત, અને ત્રીજું એ સિદ્ધાંતો પાછળનું ઊંડું વિજ્ઞાન અને મનોવિજ્ઞાન રજૂ કરે છે અભિધમ્મ. પણ બધાનો ગોલ એક જ છે, દુઃખ મુક્તિ. ખરેખર એક સંપૂર્ણ અભ્યાસક્રમ જેવું લાગે છે.
હા, બરાબર.
ચલો હવે દરેક ટોપલીમાં થોડું વધુ ઊંડાણથી જોઈએ. વિનય પિટકથી શરૂઆત કરીએ. તમે કહ્યું કે એમાં નિયમો છે. આ નિયમો શું ફક્ત ભિક્ષુઓ માટે જ હતા કે સામાન્ય માણસ માટે પણ કંઈક છે?
મુખ્યત્વે તો એ ભિક્ષુ ભિક્ષુણીઓના સંઘ માટે જ ઘડાયા હતા. કારણ કે એનો મુખ્ય રોલ શું હતો? સમુદાયમાં સુમેળ અને શિસ્ત જાળવવાનો, જેથી બધા શાંતિથી સાધના કરી શકે. પણ એના જે મૂળ સિદ્ધાંતો છે ને, જેમ કે નૈતિકતા, સરળતા, અહિંસા, એ તો કોઈપણ વ્યક્તિ માટે, સામાન્ય માણસ માટે પણ એટલા જ ઉપયોગી છે.
બરાબર.
વિનય પિટકમાં મુખ્યત્વે બે ભાગ સમજવા જેવા છે. એક છે પાતિમોક્ષ, એમાં ભિક્ષુઓ માટે 227 અને ભિક્ષુણીઓ માટે 311 મુખ્ય નિયમો છે. અને રસપ્રદ વાત એ છે કે દરેક નિયમ પાછળ કોઈક વાર્તા છે, કોઈ ઘટના બની હોય અને એના કારણે બુદ્ધે નિયમ બનાવ્યો હોય.
એટલે એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ હતો, સમસ્યા આવી એટલે નિયમ બન્યો.
હા, બિલકુલ. હવાઈ કિલ્લા નહોતા, વાસ્તવિક જીવનના ઉકેલ હતા.
અને બીજો મુખ્ય ભાગ કયો?
બીજો છે ખંધક. આમાં સંઘના સંચાલનની બધી પ્રક્રિયાઓ છે, જેમ કે નવા ભિક્ષુને દીક્ષા કેવી રીતે આપવી, અઠવાડિક સભાઓ જેને ઉપોસત કહે છે એ કેવી રીતે કરવી, ચોમાસા દરમિયાન જે વર્ષાવાસ હોય છે એના નિયમો શું, પછી રોજિંદા જીવનના નિયમો, ખાવા પીવા, કપડાં, રહેઠાણ, દવા, બધું જ.
આ તો આખા સંઘના બંધારણ જેવું થયું.
હા, એક રીતે એવું જ. આ બધાનો ગોલ એ જ હતો કે વ્યક્તિગત શિસ્ત અને સામૂહિક સંવાદિતા રહે, જેથી આધ્યાત્મિક વિકાસ માટે સારામાં સારું વાતાવરણ બની શકે. શીલ એટલે કે નૈતિક આચરણ એ મનની એકાગ્રતા, સમાધિ અને સાચી સમજ, પ્રજ્ઞા માટેનો પાયો છે. એના વગર આગળ વધવું મુશ્કેલ છે.
બરાબર. હવે સુત્તપિટક પર આવીએ. તમે કહ્યું કે આ ત્રિપિટકનું હૃદય છે અને સૌથી મોટો ભાગ પણ છે, એમાં એવું શું ખાસ છે?
સુત્તપિટકનો રોલ છે બુદ્ધના ઉપદેશોને સીધી અને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાનો. આમાં હજારો સુત્ત છે. સુત્ત એટલે ઉપદેશ, જે બુદ્ધે જુદા જુદા સમયે જુદા જુદા લોકોને આપ્યા હતા. રાજા હોય, ખેડૂત હોય, વિદ્વાન હોય કે સામાન્ય માણસ, બધા માટે. એટલે એમાં વિવિધતા બહુ છે. આને 5 મોટા સંગ્રહોમાં વહેંચવામાં આવ્યા છે, જેને નિકાય કહે છે. પણ આપણે એ બધાના નામ યાદ રાખવાની જરૂર નથી.
તો એની મુખ્ય વાત શું છે? એનો મુખ્ય સંદેશ શું છે?
મુખ્ય વાત એ છે કે જીવનમાં જે દુઃખ છે, જે અસંતોષ છે, એને સમજવા માટે 4 મૂળભૂત સત્યો છે, જેને 4 આર્ય સત્ય કહે છે. અને એમાંથી બહાર નીકળવા માટે 8 પગલાંનો એક વ્યવહારુ માર્ગ છે, આર્ય અષ્ટાંગિક માર્ગ.
આ મુખ્ય થયું.
હા, આ સિવાય કર્મનો સિદ્ધાંત શું છે, બધું કેવી રીતે સતત બદલાય છે, એટલે કે અનિત્યતા, આપણામાં કોઈ સ્થાયી હું જેવું નથી, એટલે કે અનાત્મ, આ બધા જે મુખ્ય વિચારો છે ને, એ કથાઓ દ્વારા, દૃષ્ટાંતો દ્વારા, સંવાદો દ્વારા સમજાવવામાં આવ્યા છે.
એટલે સમજવામાં સરળ રહે.
હા, બરાબર. અમુક સૂત્તો લાંબા અને વિસ્તૃત છે, અમુક ટૂંકા અને મુદ્દાસર છે, અમુક વિષય મુજબ ગોઠવેલા છે, તો અમુક યાદ રાખવામાં સરળતા રહે એટલે સંખ્યા મુજબ ગોઠવેલા છે. જેમ કે 1 ગુણવાળી વાતો, 2 ગુણવાળી વાતો, એમ. અને આમાં જ ધમ્મપદ જેવા ખૂબ જ પ્રખ્યાત કાવ્યાત્મક અને પ્રેરક પદોનો સંગ્રહ પણ છે. અને જાતક કથાઓ, બુદ્ધના પૂર્વજન્મોની જે બોધક વાર્તાઓ છે, એ પણ આમાં જ આવે છે. એટલે સુત્તપિટકનું ગોલ છે જીવન જીવવાનો નકશો અને પ્રેરણા પૂરી પાડવી.
બહુ સરસ. અને હવે ત્રીજી ટોપલી, અભિધમ્મ પિટક. આને સૌથી ગહન અને કદાચ સમજવામાં થોડો અઘરો ભાગ ગણવામાં આવે છે, ખરું? એનો રોલ શું છે અને એ સામાન્ય માણસ માટે કેટલો ઉપયોગી છે?
હા, અભિધમ્મ થોડો જટિલ જરૂર લાગે, કારણ કે એનો રોલ છે મન અને વાસ્તવિકતાનું અત્યંત સૂક્ષ્મ અને આમ કહીએ તો વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનું.
વૈજ્ઞાનિક કઈ રીતે?
સુત્તપિટકમાં જે સિદ્ધાંતો આપ્યા ને, અભિધમ્મ તેને વધુ ઊંડાણથી તેના મૂળભૂત તત્વોમાં વિભાજિત કરીને સમજાવે છે. જેમ કે આપણી ચેતના, આપણું મન એ કેવી રીતે કામ કરે છે, કયા પ્રકારના માનસિક વિચારો કે ભાવો, જેમ કે શ્રદ્ધા, ક્રોધ, કરુણા, ઈર્ષા, એકસાથે ઉદ્ભવે છે, તેમની વચ્ચે કારણ કાર્યનો સંબંધ શું છે, ભૌતિક જગતના મૂળ તત્વો કયા છે.
બાપરે, આ તો જાણે મનના અને વાસ્તવિકતાના ઓપરેટિંગ સિસ્ટમનું મેપિંગ કરવા જેવું થયું.
બરાબર એવું જ. એ પરંપરાગત ભાષા કે વાર્તાઓથી આગળ જાય છે અને વાસ્તવિકતાને નૈર્વૈયક્તિક પ્રક્રિયાઓના સતત વહેતા પ્રવાહ તરીકે જુએ છે. કોઈ સ્થિર વસ્તુ નથી, બસ પ્રક્રિયાઓ છે.
અને એનો મુખ્ય ગોલ શું છે?
એના મુખ્ય ગોલ છે એ ભ્રમ તોડવો કે આપણામાં કોઈ સ્થાયી, નક્કર હું કે આત્મા જેવો કંઈક છે. જ્યારે આ સમજ ઊંડી ઉતરે છે ને, ત્યારે આપણી આસક્તિઓ, આપણા પૂર્વગ્રહો, આપણો અહંકાર, એ બધું ઓછું થાય છે અને ગહન પ્રજ્ઞા જાગે છે.
પણ આ સામાન્ય માણસ માટે ઉપયોગી કઈ રીતે? આટલું બધું વિશ્લેષણ
ચોક્કસ ઉપયોગી છે. ભલે આપણે એનું ઊંડું શાસ્ત્રીય અધ્યયન ન કરીએ, પણ એની મૂળભૂત સમજ આપણને આપણી ભાવનાઓ, આપણા વિચારો, આપણી પ્રતિક્રિયાઓ, એને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. આપણે કેમ ગુસ્સે થઈએ છીએ, કેમ ડરીએ છીએ, એના મૂળમાં શું છે, આ સમજ વિકસે છે. એક રીતે જુઓ તો આ પ્રાચીન કોગ્નેટિવ સાયન્સ જ્ઞાનાત્મક વિજ્ઞાન જેવું જ છે.
સમજાયું. ત્રણેય પિટકની આ સમજ પરથી એ સ્પષ્ટ થાય છે કે ત્રિપિટક કેટલું વ્યવસ્થિત અને કેટલું સંપૂર્ણ છે. દરેક ભાગનો પોતાનો ચોક્કસ રોલ છે અને બધા મળીને એક જ ગોલ, દુઃખમુક્તિ તરફ લઈ જાય છે. હવે જો આપણે આમાંથી કેટલાક મુખ્ય વિષયો, મુખ્ય સંદેશાઓ તારવવા હોય જે વારંવાર આવતા હોય, તો તે કયા હશે? જેમ કે
પહેલું અને સૌથી મહત્વનું 4 આર્ય સત્ય. આ તો બૌદ્ધ વિચારધારાનો પાયો છે.
એ ચાર કયા?
પહેલું, જીવનમાં દુઃખ છે, અસંતોષ છે, આ સ્વીકારવું. બીજું, એ દુઃખનું કારણ છે આપણી તૃષ્ણા, આપણી પકડ, આપણું અજ્ઞાન, આ સમજવું. ત્રીજું, આ દુઃખનો અંત લાવી શકાય છે, એ શક્ય છે, એ સ્થિતિ એટલે નિર્વાણ, આ જાણવું. અને ચોથું, એ અંત સુધી પહોંચવાનો એક ચોક્કસ વ્યવહારુ માર્ગ છે, એટલે કે આર્ય અષ્ટાંગિક માર્ગ, એને અપનાવવો. આ ચાર સત્ય આપણા રોજબરોજના સ્ટ્રેસ અને અસંતોષને સમજવાની ચાવી આપે છે.
બરાબર. અને બીજો મુખ્ય વિચાર?
બીજો એ જ, આર્ય અષ્ટાંગિક માર્ગ આ દુઃખ નિવારણનો પ્રેક્ટિકલ રોડમેપ છે. કોઈ હવામાં વાતો નથી. આઠ અંગો છે એના.
કયા આઠ અંગ?
એને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પ્રજ્ઞા એટલે કે સાચી સમજ, સાચો સંકલ્પ. શીલ એટલે કે સાચી વાણી, સાચું કર્મ, સાચી આજીવિકા. અને સમાધિ એટલે કે સાચો પ્રયાસ, સાચી જાગૃતિ કે સ્મૃતિ, માઇન્ડફુલનેસ, અને સાચું ધ્યાન. આ આઠે અંગ આપણને રોજબરોજ સારા નિર્ણયો લેવામાં અને નૈતિક જીવન જીવવામાં મદદ કરે છે.
પછી
ત્રીજું, અનિત્યતા અને અનાત્મ આ વાસ્તવિકતાના બે મૂળભૂત લક્ષણો છે. અનિત્યતા એટલે બધું જ સતત બદલાઈ રહ્યું છે, કશું કાયમી નથી. આપણું શરીર, આપણા વિચારો, આપણી લાગણીઓ, દુનિયા, બધું જ. આ સમજ આપણને પરિવર્તન કે નુકસાનનો સામનો કરવામાં હિંમત આપે છે.
અને અનાત્મ?
અનાત્મ એટલે કોઈ સ્થાયી, સ્વતંત્ર હું કે આત્મા જેવી કોઈ ચીજ નથી. જેને આપણે હું કહીએ છીએ ને, તે ફક્ત શારીરિક અને માનસિક પ્રક્રિયાઓનો સતત બદલાતો પ્રવાહ છે. આ સમજ હું અને મારુંની જે મજબૂત પકડ હોય છે ને, એને ઢીલી કરે છે, અહંકાર ઓછો થાય છે.
આ સમજવું થોડું અઘરું છે, પણ મહત્વનું લાગે છે.
હા. અને ચોથું, કર્મ અને પ્રતિત્ય સમુત્પાદ. કર્મ એટલે આપણા ઈરાદાપૂર્વકના કાર્યો, મનથી, વાણીથી, શરીરથી, અને તેના પરિણામોનો નિયમ. આપણે જે કરીએ છીએ, જે વિચારીએ છીએ, તેના માટે આપણે જવાબદાર છીએ. સારા કુશળ કર્મો સુખ તરફ લઈ જાય, ખરાબ અકુશળ કર્મો દુઃખ તરફ. આ કોઈ ભાગ્ય કે નસીબની વાત નથી, પણ કારણ અને અસરનો નિયમ છે.
અને પ્રતિત્ય સમુત્પાદ
એનો અર્થ છે કે બધું એકબીજા પર નિર્ભર છે, કશું એકલું સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં નથી. દરેક વસ્તુ બીજા કારણો અને પરિસ્થિતિઓ પર આધાર રાખીને ઉદ્ભવે છે અને ટકે છે. આ સમજ આપણને દુનિયાના પરસ્પર જોડાણને જોવામાં મદદ કરે છે. આપણે એકલા નથી, બધું જોડાયેલું છે.
ખરેખર આ મુખ્ય વિચારો જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે. ત્રિપિટકમાં એવા ઘણા સચોટ વાક્યો પણ હશે ને, જે આ વિચારોને એકદમ યાદગાર રીતે રજૂ કરતા હોય.
હા, ઘણા છે. ખૂબ સુંદર અને ગહન વાક્યો છે. આપણે થોડા ઉદાહરણો જોઈએ.
ચોક્કસ.
પેલું ધમ્મપદમાંથી લઈએ, જે મનની શક્તિ અને મહત્વ બતાવે છે. એક, મન સર્વધર્મોમાં અગ્રણી છે, મન જ પ્રધાન છે. જો કોઈ શુદ્ધ મનથી બોલે કે કાર્ય કરે, તો સુખ તેની પાછળ એ રીતે ચાલે છે જેવી રીતે ક્યારે ન છૂટતો પડઝાયો. આ ભાવાર્થ છે.
આનો અર્થ શું થયો?
આ કહે છે કે આપણો અનુભવ કેવો હશે, સુખમય કે દુઃખમય, એનો મુખ્ય આધાર બહારની પરિસ્થિતિ કરતાં આપણા મનની સ્થિતિ, આપણા મનની ગુણવત્તા પર છે. જો મન શુદ્ધ હોય, એટલે કે રાગ, દ્વેષ, મોહથી મુક્ત હોય, શાંત, પ્રેમાળ અને સમજદાર હોય, તો સુખ આપોઆપ આવે.
બહુ ઊંડી વાત છે. બીજું કોઈ ઉદાહરણ?
બીજું એક પણ ધમ્મપદમાંથી જ છે, જે આખા બૌદ્ધ માર્ગનો સારાંશ ફક્ત એક ગાથામાં આપી દે છે. બે, સર્વ પાપથી દૂર રહેવું, કુશળ એટલે કે સારા કર્મો કરવા અને પોતાના ચિત્તને શુદ્ધ કરવું, આ જ બધા બુદ્ધોનો ઉપદેશ છે.
કેટલું સરળ અને સ્પષ્ટ, ત્રણ જ વાતો.
હા, ખરાબ કામો ટાળો, આ થયું શીલ. સારા કામો કરો અને મનને કેળવો, આ થયું સમાધિ. અને અજ્ઞાન દૂર કરી સાચી સમજ કેળવો, આ થઈ પ્રજ્ઞા. બસ આ જ માર્ગ છે.
સરસ. ત્રીજું?
ત્રીજું જે બુદ્ધના વૈજ્ઞાનિક અભિગમ અને મુક્ત વિચારને દર્શાવે છે, આ કાલામ સૂત્તમાંથી છે. ત્રણ, કોઈ વાત માત્ર સાંભળીને માની ન લો. કોઈ વાત પરંપરાથી ચાલી આવે છે એટલે માની ન લો. કોઈ વાત તર્કથી બરાબર લાગે છે એટલે માની ન લો, પણ જ્યારે તમે પોતે અવલોકન અને વિશ્લેષણ પછી જાણો કે આ વાત યોગ્ય છે, પોતાના અને બીજાના કલ્યાણ માટે છે, ત્યારે જ તેને સ્વીકારો અને તે મુજબ જીવો. આ પણ ભાવાર્થ છે.
આ તો અંધશ્રદ્ધા સામે સીધી ચેતવણી થઈ.
બિલકુલ. જાતે અનુભવ કરો, વિચારો, ચકાસો, પછી જ માનો. ધર્મ એ કોઈ માન્યતાનો વિષય નથી, પણ અનુભૂતિનો વિષય છે. જાત તપાસ પર ભાર છે.
ખૂબ મહત્વનું. અને છેલ્લું એક ઉદાહરણ લઈએ.
હા, આ બુદ્ધના અંતિમ ઉપદેશોમાંથી છે, જે મહાપરિનિબ્બાન સૂત્રમાં આવે છે, જે આત્મનિર્ભરતા શીખવે છે. 4. તમે પોતે જ પોતાના દીવા બનો, અત્તદીપા વિહર્થ. પોતાનો જ આશરો બનો, અત્તસરણા, બીજો કોઈ આશરો નહીં. ધમ્મને જ તમારો દીવો બનાવો, ધમ્મને જ તમારો આશરો બનાવો, બીજો કોઈ આશરો નહીં. આ પણ ભાવાર્થ.
વાહ, કેટલો શક્તિશાળી સંદેશ. મુક્તિ માટે કોઈ બીજા પર આધાર રાખવાની જરૂર નથી.
હા, પોતાની સમજ, પોતાનો અભ્યાસ ધમ અને પોતાની કેળવેલી જાગૃતિ સ્મૃતિ, એ જ સાચો સહારો છે. રસ્તો પોતાની અંદર જ શોધવાનો છે. આ બધા વાક્યો આજે પણ એટલા જ પ્રેરક છે, ખરું ને?
બિલકુલ. હવે સૌથી મુખ્ય વાત પર આવીએ. આ જે જ્ઞાન છે, લગભગ 2500 વર્ષ જૂનું, એ આજના આપણા ફાસ્ટ પેસ ટેકનોલોજીવાળા જીવનમાં કઈ રીતે કામ લાગે? એની રિયલ લાઈફ એપ્લિકેશન્સ શું છે? વ્યવહારમાં ક્યાં ઉપયોગી થાય?
ખરેખર તો ઘણી બધી રીતે ઉપયોગી છે, કદાચ પહેલા કરતા પણ વધારે ઉપયોગી છે. આજે થોડા મુખ્ય મુદ્દા જોઈએ.
હા, કહો.
પહેલું તો સ્ટ્રેસ અને ચિંતામાં ઘટાડો. આજની આ સૌથી મોટી સમસ્યા છે કે નહીં?
હા જ તો.
ત્રિપિટકમાં જે સ્મૃતિ ધ્યાન માઇન્ડફુલનેસ મેડિટેશન શીખવાવ્યું છે, ખાસ કરીને શ્વાસ પર ધ્યાન આપવાની પ્રક્રિયા, જેને આનાપાનસતી કહે છે, એ મનને શાંત કરવા, ચિંતા ઘટાડવા અને ફોકસ વધારવા માટે આજે પણ ખૂબ જ શક્તિશાળી સાધન છે. હવે તો મેડિકલ સાયન્સ પણ આના ફાયદા સ્વીકારે છે.
હા, માઇન્ડફુલનેસની તો બહુ વાત થાય છે આજે.
બીજું, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક બુદ્ધિ. અભિધમ્મમાં જે મનની સ્થિતિઓનું વિશ્લેષણ છે ને, એ આપણને આપણી પોતાની લાગણીઓ, ગુસ્સો, ઈર્ષા, ડર, પ્રેમ, એને ઓળખતા અને સમજતા શીખવે છે. કેમ આ લાગણી ઉદ્ભવી, એની અસર શું થાય છે, આ સમજ વધે છે.
અને એનાથી શું ફાયદો?
ફાયદો એ કે આપણે લાગણીઓના ગુલામ નથી બનતા, આપણે એને મેનેજ કરી શકીએ છીએ. વળી મૈત્રી એટલે કે બધા જીવો પ્રત્યે પ્રેમ અને શુભ ભાવના, અને કરુણા, બીજાના દુઃખને સમજવું અને દૂર કરવાની ઈચ્છા જેવી ભાવનાઓ કેળવવાથી આપણા સંબંધો સુધરે છે, આપણે વધુ સહાનુભૂતિશીલ બનીએ છીએ.
ત્રીજો મુદ્દો,
સુધારેલ નિર્ણય શક્તિ, બેટર ડિસિઝન મેકિંગ. કર્મનો સિદ્ધાંત શું શીખવે છે? કે આપણા દરેક કાર્યનું, દરેક વિચારનું, દરેક શબ્દનું પરિણામ આવે છે, એટલે આપણે જે પણ કરીએ એની જવાબદારી આપણી છે. આ સમજ આપણને વધુ સભાન અને નૈતિક નિર્ણયો લેવા પ્રેરે છે. પછી અંગત જીવન હોય, આપણી નોકરી ધંધો હોય, જેને સમ્યક આજીવિકા કહી છે, કે સમાજ પ્રત્યેનું આપણું વર્તન હોય, આપણે વિચારીને પગલું ભરીએ.
બરાબર, કારણ અને અસરનો ખ્યાલ રહે.
ચોથું, પરિણર્તન અને નુકસાનનો સામનો. અનિત્યતાનો સિદ્ધાંત શું કહે છે? બધું બદલાય છે, કશું કાયમી નથી. આપણને ગમતી વસ્તુઓ જતી રહે છે, અણગમતી આવે છે. આ જીવનની વાસ્તવિકતા છે. આ સમજ આપણને જીવનમાં આવતા ઉતાર ચઢાવ, નુકસાન કે નિષ્ફળતાનો સ્વીકાર કરવામાં મદદ કરે છે. આપણી સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ વધે છે. આપણે જલ્દી ભાંગી નથી પડતા.
આ બહુ મહત્વનું છે આજના સમયમાં.
પાંચમું, આધુનિક જીવન માટે એક નૈતિક માળખું પૂરું પાડે છે. જે પંચશીલ છે, હિંસા, ચોરી, વ્યભિચાર, અસત્ય અને નશાથી દૂર રહેવું, એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. બિઝનેસ એથિક્સ હોય, આપણે ઓનલાઈન કેવી રીતે વર્તીએ છીએ, ડિજિટલ સંચાર, આપણે વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, જવાબદાર વપરાશ, આ બધામાં આ સિદ્ધાંતો માર્ગદર્શન આપી શકે છે.
અને છઠ્ઠું,
ઊંડા હેતુની શોધ. આજનો જમાનો ભૌતિકવાદ તરફ વધુ ઝૂકેલો છે. ત્રિપિટક એક વિકલ્પ આપે છે, કહે છે કે સાચું સુખ બહારની વસ્તુઓમાં નથી, પણ મનની શુદ્ધિમાં, વાસ્તવિકતાની સાચી સમજમાં અને કરુણા જેવા ગુણો કેળવવામાં છે. એ જીવનને એક ઊંડો અર્થ અને હેતુ આપે છે.
સાચી વાત છે. આ સિદ્ધાંતો તો માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં, પણ સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ માટે પણ માર્ગદર્શક બની શકે, જેમ કે પેલો પરસ્પરાવલંબનનો વિચાર કે સંતોષનો વિચાર.
બિલકુલ, બધું જ જોડાયેલું છે. આ જ્ઞાન ખરેખર જીવનના દરેક પાસાને સ્પર્શે છે અને વધુ શાંતિપૂર્ણ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવન જીવવામાં મદદ કરી શકે છે.
તો આટલી સરસ અને ઊંડી ચર્ચા પછી જો આપણે અંતિમ તારણ કાઢવું હોય તો શું કહી શકાય? વોટ આર ધ ફાઇનલ ટેકઅવેઝ ફ્રોમ ત્રિપિટાકા?
મારા ખ્યાલથી સૌથી મૂલ્યવાન પાઠ અથવા સંદેશ એ છે કે દુઃખ ભલે જીવનનો એક ભાગ છે, પણ એ કોઈ એવી કાયમી સ્થિતિ નથી જેમાંથી બહાર ન નીકળી શકાય. દુઃખને સમજી શકાય છે અને સૌથી મહત્વનું, માનવ પ્રયત્નોથી તેને દૂર પણ કરી શકાય છે. આ એક ખૂબ જ આશાવાદી અને સશક્તિકરણનો સંદેશ છે. આપણી ખુશી અને મુક્તિની ચાવી કોઈ બહારની શક્તિ પાસે નથી, પણ આપણા પોતાના મનને સમજવા અને કેળવવામાં જ રહેલી છે.
હું પણ એ જ માનું છું. ત્રિપિટકને ફક્ત એક ધાર્મિક ગ્રંથ તરીકે જોવાને બદલે તેને મનનું વિજ્ઞાન, અ સાયન્સ ઓફ માઇન્ડ અથવા જીવન જીવવાની કળા તરીકે પણ જોઈ શકાય. તેની જે ઊંડાઈ છે, તેની સુસંગતતા છે અને મનોવૈજ્ઞાનિક સૂક્ષ્મતા, એ ખરેખર અદ્ભુત છે. અને હજારો વર્ષ પછી પણ તેની પ્રસ્તુતતા ટકી રહી છે, એ જ તેની મહાનતાનો પુરાવો છે. તે વ્યક્તિગત શાંતિ અને સામૂહિક કલ્યાણ બંનેનો માર્ગ બતાવે છે.
બરાબર કહ્યું. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ.
હા, ચોક્કસ.
ત્રિપિટકનો એક ક્રાંતિકારી વિચાર છે અનાત્મ, કે કોઈ સ્થાયી નક્કર હું જેવી ચીજ નથી. હવે જો આપણે આ વિચારને ખરેખર આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ, હું અને મારુંની જે પકડ છે તેને થોડી ઢીલી કરીએ, તો આપણા રોજિંદા જીવનમાં, આપણા સંબંધોમાં, આપણા કામ પ્રત્યે, આપણા લક્ષ્યો પ્રત્યેના આપણા અભિગમમાં કેવો બદલાવ આવી શકે? આ જે નિશ્ચિત સ્વનો ખ્યાલ છે એને છોડી દેવાનો વ્યવહારિક અર્થ શું હોઈ શકે? આના પર વિચાર કરવા જેવો છે.
ખૂબ સરસ વિચાર છે આ, ચોક્કસપણે વિચારવા જેવો. ફરી મળીશું આવતા અંતે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.